આત્મતત્વ અતિ ગહન છે, બિલકુલ પાસે હોવા છતાં, પોતાનું હોવા છતાં, પોતે સ્વયં હોવા છતાં આત્માને પરખી શકાતો નથી. જેમ કોઈ ધાતુ ઉપર એનો કાટ ચડી જાય એટલે ધાતુ ઓળખી શકાતી, એમ અજ્ઞાનનો મેલ નું આવરણ આત્મા ઉપર ચડી જતા આત્મા સ્વયં એ પોતે ઓળખ નથી કરી શકતો. આત્માની ઓળખ આત્માએ કરવાની છે, જેને પ્રાપ્તની પ્રાપ્તિ કહેવામાં આવે છે, જે છે એને સારી રીતે ઓળખવાનું છે, પરખવાનું છે, એના મય. પણ જે આત્મ દર્શન પાયા, આત્મદર્શનની જે પ્રાપ્તિ થવી એ અત્યંત આવશ્યક છે, અને એની સાથે સાથે અનેક આવરણોને કારણે એની પ્રાપ્તિ એટલી સહજ નથી. પણ જાગી ગયો છે એના માટે સહેજ પણ અઘરું નથી. સ્વપ્નમાં અનેક આપત્તિઓથી માણસ દુઃખી થાય, રડે, ગરીબ રહે, ભિખારી થાય, પણ જ્યાં સુધી સ્વપ્નમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી એ સ્વપ્નના દુઃખમાંથી છૂટી શકતો નથી. બસ એ જ પ્રમાણે માણસ જ્યાં સુધી જાગૃત ન થાય આત્મા પ્રત્યે ત્યાં સુધી એ દુઃખી રહે છે. જેનો આત્મજાગૃતિ થઈ છે, જેણે આત્મ પ્રાપ્તિ કરી લીધી છે, એવી વ્યક્તિ જીવન જીવવા છતાંય દુઃખની અનુભૂતિને, દુઃખને એ બિલકુલ હળવાશવાળું કરી દઈ અને આત્મતત્વની અનુભૂતિ કરતો હોય છે. જે આ દુઃખ છે મને નથી, જેનાથી હું પર છું એને દુઃખ છે. શરીર એ મારો વિષય નથી, હું શરીર પણ નથી, હું આત્મતત્વ છું. અને એ આત્મ દર્શન જ્યારે પ્રાપ્ત થઈ શકે જ્યારે સદગુરુની કૃપા હોય. આત્મતત્વને જ્યારે જ્યારે પણ આપણે ઓળખવું હોય ત્યારે આપણી મનોવૃત્તિને કેન્દ્રિત કરવી પડે. મન સન્માર્ગે કેન્દ્રિત થયું હશે તો આખરે આત્મા સુધી પહોંચ્યું છે, પણ મન કુમાર્ગે પહોંચ્યું હશે સુધી પહોંચી શકશે, ભોગોની ચરમ સીમા સુધી પહોંચી શકે. કારણ મનની અંદર ભોગોની એક ધારા છૂટી છે અંતઃકરણ, અને એ ભોગની ધારા છેક ભોગની ચરમ સીમા સુધી અંતવન. તો મનુષ્ય જેમ ભોગો વાસ્તવ અને વિષયોની ચરમ સીમા સુધી પહોંચી શકે છે એનામાં પ્રસ્ફુટિત થયા પછી, બસ એ જ અનુભવ પ્રમાણે જો એકાગ્ર બને, જેમ વિષયોમાં, વાસનાઓમાં, ભોગોમાં માણસ અનુરક્ત, આસક્ત બને છે અને એની અંદર સંલગ્ન થાય છે, તો એને ભોગોની, ભોગોના સ્વાદ, ભોગોના દરેક ભાવ એને પ્રાપ્ત થાય છે અને એમાંથી એ સુખબુદ્ધિ કરે છે. એમ આત્મ પ્રાપ્તિ પણ એકાગ્રતાથી પ્રાપ્ત થાય છે. આત્માનુગ્રહ એ સૌથી પહેલું આવશ્યક છે. આત્મ અનુગ્રહ હશે તો જ ભગવદ અનુગ્રહ પ્રાપ્ત થશે અને તો જ શાસ્ત્રનું જ્ઞાન થશે. પણ જ્યાં આપણો આત્મા સ્વયં આપણી ઉપર અનુગ્રહ નહીં કરે તો બધી જ તૈયારી, બધું જ હશે, પણ આપણને એ તરફ માર્ગ નહીં સૂઝવા દે, એ માર્ગે નહીં જવા. ભોગો માટે જેટલી તૈયારીઓ કરીએ છીએ, ભોગો મેળવીને એકાગ્ર થઈને એના તરફ જે દોટ મૂકીએ છીએ, બસ એ જ પ્રમાણે આત્મ પ્રાપ્તિ માટે માણસે ઉદ્ધૃત થવાનું છે. જગતના વ્યવહારમાં જીવનમાં ભોગો સાહજિક છે. ભોગોની ભોગોનો અનુભવ અનેક માણસોનો છે અને એની વચ્ચે બેઠેલા છે એટલે ભોગોની અનુભૂતિ જલ્દી થઈ જતી હોય. એમ આત્માનુભૂતિ કરેલા માણસોની વચ્ચે બેસીએ અને આત્મપરક ચિંતન થાય તો ભોગો જેમ સુલભ ને સહજ બને છે એમ આત્મા પણ સહજ અને સુલભ બની શકે. પણ જે આત્મપરાયણ હોય એની સમીપમાં બેસવું એવા મહાપુરુષોનું સેવન કરવું પડે અને એવી વિભૂતિઓનું સેવન કરવાથી જ આપણે આપણા આત્મ તત્વને પ્રાપ્ત કરી શકીએ. લક્ષ્મણદાસજી મહારાજે યોગીરાજ અવધૂત એવા પરમ ગુરુ સંતરામ મહારાજને પ્રાપ્ત કર્યા પછીથી એમને આત્મ તત્વ મળ્યું. તબ આત્મ દર્શન પાયા પ્રાપ્ત કરી લીધું અને આત્મદર્શન પ્રાપ્ત કર્યા પછીથી જગતનું દ્વૈત સંપૂર્ણ શાંત થઈ જાય છે. મનના તોફાન અશાંતિ પણ શાંત થઈ જાય છે. બિલકુલ સ્વસ્થતાથી અંતર્મુખ થઈને નિરાંતે જે ભગવદ્ ભજન કર્યા જ કરે એને બાહ્ય કોઈ પણ અવરોધ એને ક્ષતિ કરી શકત એને અશાંત કરી શકતા નથી, ખલેલ પહોંચાડી શકતા નથી. કારણ સ્વયં અંતર્મુખ થઈને બેસી ગયેલો છે. સદગુરુ મોય આનંદ એ ધારા અંતઃકરણમાંથી સ્ફુરી પ્રગટ થઈ અને એને અન્ય ક્યાંય ન જવા દેતા પોતાનું લક્ષ્ય જે છે એની અંદર જોડી દેવામાં આવે. વ્યવહારની વાત છે, કોઈ પણ કામ કરવામાં પણ જો મનને અંદર જોડી દેવામાં આવે તો કામ સરસ થશે. પરંતુ મન એમાં જોડાશે નહીં તો એ કામમાં જરાય ભઠિયો નહીં આવે, બરકત નહીં આવે. કંઈક ને કંઈક ક્ષતિ કે કંઈક ભૂલ થઈ ગઈ હશે અને તરત જણાયા વગર રહેશે નહીં કોઈ આટલી ભૂલ થઈ છે. એકાગ્રતા કોઈ પણ કાર્યમાં યોગા કર્મસુ કૌશલમ એમ ભગવાને ગીતામાં કહ્યું. કાર્યની અંદર કુશળતા એકાગ્રતા એનું નામ જ યોગ છે. યોગ યુંજ ધાતુ ઉપરથી આવ્યો છે. યુંજ એટલે યોગા, એને યોજવું, એની અંદર પરોવવું. જેમ સોયને દોરામાં પરોવતી વખતે એકાગ્ર થવું પડે છે, એનું જે છિદ્ર હોય એમાં દોરોને પરવતા એકાગ્ર થવું પડે, સ્થિર થવું પડે ત્યારે દોરો પરવી શકાય. હાથ સ્થિર થાય, નજર સ્થિર થાય, મગજ સ્થિર થાય અને ત્યાર પછીથી એ દોરો પરવી શકાય છે. બસ એવી જ રીતે જેમ સોય પરોવીએ છીએ કાર્યની અંદર એકાગ્ર થઈએ છીએ તો કાર્ય ખૂબ સુંદર થાય છે અને કાર્ય સફળ થાય છે, એના પરિણામે એમાં આનંદ પણ આવે છે. બસ એવી જ રીતે માણસ પોતાના જીવનમાં જેને જે પ્રાપ્ત કરવાનું ધ્યેય ને લક્ષ્ય છે એ ધ્યેય માટે જો એકાગ્ર થાય અને એકાગ્ર થયા પછીથી એમાં પોતે લાગેલો રહે તો આપોઆપ એને એની અંદર સફળતા મળવાની છે. આત્મપ્રાપ્તિ માટે એને આત્મામાં એકાગ્ર થવું પડે, સ્થિર થવું પડશે. જ્યાં સુધી સ્થિરતા ન આવે ત્યાં સુધી એકાગ્રતા નથી આવતી અને એકાગ્રતા સિવાય આત્મપ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કહ્યું ધારા છૂટી એક ધારા પૂરતી. મનમાંથી જે કઈ સ્ફુરણ થાય છે, પ્રસ્ફુટિત થાય છે, એ મનની અંદરથી થયેલી સ્ફુરણાને એને આગળ ધપાવવી પડે, એને અભ્યાસ વડે સશક્ત બનાવવી પડે અને જેમ જેમ મજબૂત થાય, શક્તિશાળી બને આપણો અભ્યાસ, તેમ તેમ એમાં પ્રવીણતા આવે છે, એની અંદર એકાગ્રતા આવે છે, અને એના વડે એ પોતે એની અંદરથી સફળતા પ્રાપ્ત કરી શકે. સફળતા મેળવવા માટે માણસે એના જીવનમાં હંમેશા અભ્યાસ વડે એકાગ્ર થવું પડે. એ છૂટેલી ચિંતનની ધારા, આત્માનુસંધાન માટેની એની જે અંદરની જિજ્ઞાસા અભિલાષા છે, એ એના વડે એ ધીમે ધીમે આગળ એક એક સીડી ઉપર, એક એક પગથિયા ઉપર ચડે. એક એક પગથિયાથી ઉપર ચડતા જ એને પ્રાપ્ત થઈ શકે. એક સાથે બહુ પગથિયા ચડવા જઈશું તો ક્યાંક ગોથું ખાઈશું, ભૂલ થઈ જશે, નુકસાન પણ થશે. એમ આત્મચિંતન માટે, આત્માનુસંધાન માટે સાધકે જે એના પોતાની અંદર એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે આત્મપ્રાપ્તિની, એમાં એને લાગવું પડે, અભ્યાસ કરે, અને અભ્યાસ દ્વારા છેક અંતિમ લક્ષ્ય સુધી એ પહોંચી શકે છે. કોઈ પણ માણસ એક પુસ્તક હાથમાં લે, પુસ્તકને પહેલું ઉપરથી જોશે, પછી એના પાના ફેરવશે, પછી એનો અમુક ભાગ વાંચશે, એટલે જેમ જેમ એ પુસ્તકને હાથમાં લઈ એનો ઉપયોગ કરતો થાય, એમાં એકાગ્ર થતો થાય જાય, એમાં શોધે, એમાં ઊંડો ઉતરે, ત્યારે આખા એ ગ્રંથનું, પુસ્તકનું હાર્દ, એનો સાર, એનો નિચોડ, એનો સંદેશો એ અવશ્ય પ્રાપ્ત. અને એ મેળવવા માટે એણે પુસ્તકને ધીરે ધીરે અભ્યાસ કરીને એમાં ઉતરી, પછી એને વારંવાર વાંચીને જેમ અંદરથી તત્વ સુધી છે, એમ આત્મા સુધી પહોંચવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે, અને આત્મતત્વની અનુભૂતિને પ્રાપ્તિ કર્યા પછીથી એને વારંવાર અભ્યાસે વૈરાગ્યેન જ ગૃહ્યતે, અભ્યાસથી એના અનુભવથી એને પ્રાપ્ત કરી શકાય છે, એમ ભગવાને આપણને કહ્યું છે. કે કોઈ પણ કાર્યક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ એને જે કંઈ પ્રાપ્ત કરવું છે એના માટે એને એમાં લાગી જવું પડે, પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ કરતા કરતા અંતે સમયની પરિપક્વતા આવે ત્યારે અવશ્ય એ પ્રાપ્ત થયા વગર રહેતું નથી. અંતઃકરણમાંથી જે ધારાને ધારા ફૂટી, ધારા છૂટી, એક ધારા ફૂટી, પછી એની સાથે નીકળ્યો, અને એમાંથી જ મને અભ્યાસ કરતા કરતા અનુભૂતિ થઈ અને આત્મપ્રાપ્તિ. એટલે આગળના એમાં કહે છે, મન મેરા તો મગન હુઆ હૈ આત્મદર્શન કર કર. હવે આત્મદર્શન થઈ ગયું, પછી વારંવાર આત્મદર્શન કરવા માંડ્યું, જે હમણાં વાત કરી, અભ્યાસે ગૃહ્યતે, વારંવાર અભ્યાસ કરવાથી એની અંદર પ્રબળતા આવે છે, એની અંદર શક્તિ આવે છે. એ જેમ જેમ આત્માનું ચિંતન, આત્માનુસંધાન કરતો જાય, તેમ તેમ આત્મબળ વધે, આત્મતત્વ એનું જ્ઞાન વધે, અને એના વડે એ વારંવાર અનુભૂતિ કર્યા જ કરે. મન મેરા તો મગન હુઆ હૈ આત્મ દર્શન કર કર. હવે મારું મન આત્માનુસંધાનથી એટલું બધું તો નિમગ્ન થઈ ગયું છે, એટલું બધું એકાગ્ર થયું છે, બસ એના વગર હવે બીજો કોઈ વ્યવહાર, કોઈ પણ વિચાર, કોઈ વ્યવસાય એની ઈચ્છા થતી નથી. જેમ કોઈ પણ આમળું કે કેરી બહાર પડી છે તો એમાં વિકૃતિઓ આવતી જશે, પાકશે પણ ખરી, ચીમળાશે, બગડી જશે, ગોવાઈ જશે, સડી જાય ને ફેંકી દેવી પડે, પણ એને ચાસણીમાં નાખી દીધી હોય તો સડી જશે ખરી, બગડી જાય કે ચીમરી જાય ખરી, તો જેમ એને સતત ચાસણીમાં નાખી દીધી એટલે એની જે દુરાશ હશે કે એની ખટાશ હશે એ પણ છોડી દેશે, એમ યોગ જ અંદર. એમ આત્માનુસંધાનનું સાતત્ય જેટલું વધારે થશે તેમ મનની અંદર પરિવર્તન આવશે. એની અવસ્થામાં, એના વિચારોમાં, મનની જે ગતિ દિશા હશે એમાં પણ પરિવર્તન આવી જશે, ગતિ પણ બદલાઈ જશે. સતત એની અંદર અનુરક્ત રહેવું જ પડે. જેનો અભ્યાસ જેટલો થયો હશે એ પ્રમાણે જ એને એટલી સફળતા અને એટલી જ એની નિપુણતા એને પ્રાપ્ત થશે. જેને પારંગત કહેવાય, જેને સ્પેશિયાલિસ્ટ કહેવાય, તે નિપુણતા મેળવવા પાછળ એને કેટલો બધો પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે છે. તો આત્મદર્શનને સતત પોતાના જીવનની અંદર વણાયેલું રહે, પછી શ્વાસે 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 સમરણ કરતા પાંચે પાતક જાય જો. પ્રીતમદાસજી કહે છે, અનેક સંતો ભક્તોએ પોતાની વાણીમાં કહ્યું છે, બસ એ રીતે અભ્યાસ એ નતો ગમતે વૈરાગ્યણ ગૃહ્યતે. હે અર્જુન, અભ્યાસથી ત્યાગથી એ અવશ્ય પ્રાપ્ત થાય છે જ. જો આટલું બધું આપણને દ્રઢતાથી ભગવાન કહેતા હોય અને છતાં આપણને એમાં વિશ્વાસ નથી. બીજું બધું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, પણ આત્મ પ્રાપ્તિ માટે જરા ઈચ્છા થતી નથી. પ્રયત્ન ક્યાંથી થવાનો? મહાપુરુષો, સંતો, ભક્તો, શાસ્ત્રો પણ આપણને કહે છે મળશે, ચોક્કસ મળશે, આના વડે જ મળશે, અશક્ય નથી. જે તમારા જીવનની અંદર તમે બીજા વિષયોમાં, બીજી બાબતોમાં તમે જે રીતે અનુભવ મેળવીને તૈયાર થાવ છો અને એનો સ્વાદ મેળવો છો, બસ એ જ રીતે આત્માને પણ પ્રાપ્ત કરીને એનો અનુભવ તમે મેળવી શકો એમ છો. કંઈ અશક્ય નથી. આપણા જીવનની અંદર એવું કશું નવું નથી. જે અનુભવેલું છે એને ફરીથી સ્થાપિત કરવાનું છે. એ પ્રકારનો સ્વભાવ આપણો ફરીથી કેળવવાનો છે. અને સ્વભાવ કેળવવા માટે જ સત્સંગ. એ સત્સંગને સતત ચાલુ રાખવો પડતો હોય છે. એનું સાતત્ય જ્યારે માણસ કેળવી લે ને તો પછી આત્માનુભૂતિ કે આત્મદર્શન એને સહજ બની જતું હોય છે. અહીંયા લક્ષ્મણદાસજી મહારાજે ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત કરી લીધું અને એને આત્મદર્શન કર્યું કે મેં આત્મદર્શન પાયા. અને આત્મદર્શન પ્રાપ્ત કરી લીધા પછી મન મેરા તો મગન હુઆ હૈ. હવે મગ્ન ક્યારે થાય? પૂરેપૂરો આનંદ મળે, રસાસ્વાદ આવે એને, એના જીવનની અંદર એમાં એટલો બધો રસ પડ્યો હોય કે આ તો મારો જ વિષય છે, બસ આ તો આ જ કરવા જેવું છે, આ જ મારું કર્તવ્ય છે, હવે આના વગર બીજું કંઈ ન કરું તો કશો જ વાંધો ના આવે. આવો જ અનુભવ થઈ જાય મનમાં, એનું નામ છે મગ્નતા. અને મગ્નતા એટલે પછી આજુબાજુનું બધું જ ભૂલી જાય, કશું જ સ્મરણમાં આવે જ નહીં. મનની અંદર ઈચ્છા પણ ઊભી ન થાય, સંકલ્પ ન થાય કે આ કરવું છે કે પેલું કરવું છે, એને કોઈ વિચાર ન આવે. એને જેને કાષ્ટ મૌન કહેવામાં આવે છે. કાષ્ટ મન મૌનમાં તો પ્રયત્ન કરવો પડે છે કે નહીં બોલવાનું, બોલીશ તો એનો વ્રત તૂટશે. પણ જે સાહજિકતા છે એ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી હોય છે. એની અંદરની જે તન્મયતા છે, મન હોય તો જ તન્મયતા આવે. એક વાર સ્વયમાં પરોવી દીધેલો દોરો જેટલા ટાંકા મારવા હોય અને જેટલો લાંબો દોરો હોય તે બધો જ સ્વયની પાછળ પાછળ જ આવે છે. બસ એમ મન આપણા પોતાના આત્મામાં એક વાર પરોયું ને પછી એનો અભ્યાસ જો થયા કરે તો આખો દિવસ એની અંદરની એકાગ્રતા. અને કોઈ પણ કાર્ય કોઈ પણ વ્યવસાયમાં વ્યસ્ત હો પણ તમારું જે સંસ્મરણ છે અનુસંધાન છે એ છૂટશે જ નહીં, એ ભૂલાશે જ નહીં. મન મેરા તો મગન હુઆ હૈ, આ મારું મન એટલું બધું મગ્ન થઈ ગયું, એટલું તલ્લીન થઈ ગયું, જેને સુરત કહેવામાં આવે છે. સુરત નુરત, સુરત શબ્દ યોગ જેને કહેવામાં આવે છે, સુરત જે સારી રીતે એની અંદર રક્ત થઈ ગયો છે, રત થઈ ગયો છે. રતિ શબ્દ છે, રતિ એટલે ક્રીડા છે, અને કામ પણ કહેવામાં આવે છે વાસના. એમ રતિ શબ્દ ઉપરથી રત અને સુરત જે સારી રીતે એની અંદર પરોવાઈ ગયેલો છે, એની અંદર ઓતપ્રોત થઈ ગયો છે, એને સુરત કહેવામાં આવે છે. સુરત શબ્દનો અર્થ છે કે તમે એની અંદર પૂર્ણ રીતે ડૂબી ગયેલા છો, પરોવાઈ ગયેલા છો, એનાથી સહેજ પણ ભિન્ન નથી, બહાર નથી, પરિપૂર્ણ રીતે. કે આજુબાજુ ગમે એટલું કંઈક કામ થતું હોય, પ્રવૃત્તિ થતી હોય, પણ એના તરફ નજર જ ના આવે, સહેજ પણ ખબર ના પડે. જેમ માણસ શોકમગ્ન થઈ ગયો હોય, ભયંકર રીતે દુઃખી હોય, તો એની આજુબાજુના સુખના પ્રસંગો કે સુખના પદાર્થો કે વિષય વસ્તુઓ છે એ એને સુખ આપી શકતી જ નથી, કારણ કે એ આખો જ દુઃખમાં ડૂબી ગયેલો છે. દુઃખમાં એટલો બધો ડૂબેલો છે કે આજુબાજુ બીજા બધા જ આનંદ કરે છે, હસે છે, સુખી છે, પણ એટલો જ માણસ દુઃખી છે, નડ્યા કરે છે. કેમ? એમાં ડૂબી ગયેલો છે, સહેજી બહાર નથી. તો જેમ દુઃખી માણસ દુઃખમાં ડૂબી ગયા પછી આજુબાજુના સુખનું એને સહેજ પણ ભાન રહેતું નથી, તેમ જેણે આત્મ પ્રાપ્તિ કરી લીધી છે, આત્મ સુખ જેણે પ્રાપ્ત કરી લીધું છે, એને આજુબાજુનું વાતાવરણ પરિસ્થિતિ કઈ સહેજ પણ એને સહેજ પણ વિઘ્ન નાખી શકતી નથી, બિલકુલ સ્થિર. કારણ મગન હુઆ હૈ આત્મ દર્શન, આત્મ દર્શન કરી કરીને એટલું બધું મગ્ન થઈ ગયું છે, એટલું ગણાબૂળ છે કે એમાંથી બહાર નીકળવાનો હવે આમ મન પણ થતું નથી અને આનંદ પણ થતો આવે છે. તો આવી પરિસ્થિતિ ક્યારે મળે? એનું સાતત્ય, જેમ તેલ ધારાવત, તેલની ધારા પડે પણ આપણને સ્થિર દેખાતી હોય છે, એની અંદર ગતિ પણ દેખાતી નથી, અને તેલ એકમાંથી બીજા બીજે માર્ગે એ ખાલી થઈ જતું હોય છે. એમ મન આપણું જો એકાગ્ર થયું આત્મામાં કે કોઈ પણ વિષયમાં, તો એક વિષયમાંથી ખાલી થઈને બીજા વિષય તરફ જતા એની ગતિ આપણને દેખાતી નથી, છતાં એનો પ્રવાહ ચાલુ હોય છે. આત્માનુભૂતિનો પ્રવાહ પણ તેલ ધારાવત વ્યવહારમાંથી છૂટીને એમાંથી બહાર નીકળી જઈને આત્મા તરફ વહી જાય. ધારા હોય પણ પ્રવાહ દેખાય, એટલી સ્થિરતા અને એટલી એની નિમગ્નતા, મગન હુઆ હૈ એની અંદર આસક્ત થઈ જવું, અનુરક્ત થઈ જવું. જેમ આસક્ત માણસ વિષયોની અંદર, ભોગોની અંદર અત્યંત અનુરક્ત અને આસક્ત થઈ ગયેલો માણસ, એને કશું જ ના દેખાય, કશું જ ભાન ના રહે, બસ ભોગાનું સુખ, ભોગનું સુખ, ભોગાનંદ એની અંદર જ એટલું બધું, આજુબાજુનું બધું જ ભૂલી જાય, એને ક્યાંય કશું ખબર ના પડે પરિસ્થિતિનું, વાતાવરણનું, સમયનું, કશું. એમ આત્માની અંદર અનુરક્ત થયેલો, એની અંદર મગ્ન થયેલો હોય, એને આ જગતનું, આ દિશાનું, આ સમયનું, કાળનું કોઈ પણ ભાન સહેજ રહેતું નથી. તો એ જે આત્મ દર્શન કર કર મન મેરા તો મગન હુઆ હૈ, મારું મન એટલું બધું મગ્ન થઈ ગયું, જેમ ઊંઘમાં આપણને ઊંઘ આવી ગઈ, આપણે નક્કી કર્યું, સંકલ્પ કર્યો કે હવે ચલો સુઈ જવું છે. મન સંકલ્પ કરે છે ત્યારે જ એને ઊંઘ આવે છે, પણ મન બીજા વિચારોમાં જો પડી ગયું તો તમે એટલું સુઈ રહો ને, તમે એટલી સગવડો આપી હોય તમને સુવાની છતાંય ઊંઘ નહીં આવે, મનને શાંતિ નહીં મળે. પણ સંકલ્પ કરો, તૈયારીઓ કરો કે મારે સુઈ જવું છે, ઊંઘી જ જવું છે, તો તમને તરત જ નિંદ્રા ઊંઘ આવી જશે. ઊંઘમાં જેમ સંકલ્પ કરીએ છીએ એનો અનુભવ કરીએ છીએ શાંતિનો, ઊંઘ મેળવીને, અને ઊંઘ આવી પણ જાય છે. કારણ ત્યાં ગાડી મન અને શરીર બંને તૈયાર છે, ભાઈ થાક લાગ્યો છે શરીરથી અને માનસિક રીતે પણ. પણ દુનિયાથી થાકતા નથી આપણે, દુનિયાના વ્યવહારથી થાકતા નથી, સંસાર અને ભોગોથી થાકતા નથી. થાકવાનું ક્યાં છે? જ્યારે પણ થાક લાગે ને શરીર અને મનને, ત્યારે ઊંઘ જલ્દી આવી જશે. એમ જગતના વ્યવહારથી આપણી વૃત્તિઓ થાકે ત્યારે જ અંતર્મુખ થવાય અને આત્મા સુધી પહોંચી શકે. ઊંઘ તરત અનુસંધાન થઈ જાય છે, એમ આત્માનું સંધાન પણ એટલું જલ્દી થઈ શકે છે મન સંકલ્પબદ્ધ હોય. પણ મન આમ શરીર સુવા માંગતું હોય, પણ મન અનેક ઈચ્છાઓ કરતું હોય, અનેક વાસનાઓ લઈને બેઠું હોય, ઊંઘવું હોય, સુતા હો, છતાંય નિંદ્રા નહીં આવે. આત્મદર્શન કરવું હોય તો એની અંદર ઊંઘવા માટે જેવો સંકલ્પ કરીએ છીએ તરત ઊંઘી જઈએ છીએ, એમ આત્માને માટે પણ એટલા જ દ્રઢ થવું પડે. શરીર અને મન બંને સાથે રહી એકબીજાનો સહકાર આપે તો જેમ નિદ્રાની શાંતિ મળે છે એમ આત્મ શાંતિ પણ પ્રાપ્ત કરી શકે. લક્ષ્મણદાસ મહારાજશ્રીએ કહ્યું કે મને ગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો, જે સાધન આપ્યું, એમાં હું એકાગ્ર થયો અને મનની એકાગ્રતા વડે મારું હું આત્મ દર્શન કર મન મગન હુઆ. કારણ એની સાથે એમણે પોતાનું સર્વસ્વ એની સાથે પોતાનું જીવન આખું, પોતાની વૃત્તિઓ બધી જ એમાં જોડી દીધી, એની અંદર સંપૂર્ણ ઉત્પ્રોત થઈ ગયા, કઈ બાકી ન રહ્યું. પોતાના અલગ અસ્તિત્વને એમાં રહેવા દીધું નહીં, ઇન્દ્રિયોને પણ ન રહેવા દીધું. અપાને જુહતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા, એકબીજામાં એને આહુતિ આપી, એકબીજામાં મેળવી દઈને ઇન્દ્રિયોને મનમાં, મનને અંતઃકરણમાં, અંતઃકરણ અંતઃકરણ ચતુષ્ઠને આત્મામાં, એમ ધીરે ધીરે એકબીજામાં લય કરતા કરતા આખરે છે આત્મા સુધી, પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચી જવા. અને સ્વસ્વરૂપે પહોંચ્યા પછી જેમ દુનિયાનો છેડો ઘર, એમ સમગ્ર આ સૃષ્ટિનું, આ લખચોરાશીનું અંતિમ ઘર જો કોઈ પણ હોય તો સ્વસ્વરૂપ. જેમ ઘેર જઈએ ને હાશ થાય, નિરાશ થાય, આરામ મળે, સગવડો મળે, એમ લખચોરાશીમાંથી છૂટીને, જગતના વ્યવહારોમાંથી છૂટીને માણસ પોતાના આત્મ સ્વરૂપમાં, એટલે પોતાને ઘેર આવી ગયા, પોતે રહ્યા પોતાને ઘેર. રામ નામ જો હરદેવ, પોતે પોતાના ઘરમાં જેમ આવી જાય, એમ પોતાના સ્વસ્વરૂપમાં માણસ જો આવીને લીન થઈ જાય ને, પછી જગતના કોઈ વ્યવહાર તરફથી એને અશાંતિ, દુઃખ કે આપત્તિ પ્રાપ્ત થતી નથી. આવે તો પણ એ બહાર ઊભી રહેશે, અંદર નહીં આવી શકે. કારણ ઘર બંધ છે અને માલિક ઘરમાં છે ત્યાં સુધી અંદર કોઈ જઈ શકે. એમ આપણી એકાગ્રતા, આપણી વૃત્તિઓ પણ જો શાંત હશે, અંતર્મુખ હશે, તો બસ મન મે રાતો મગન હુઆ હૈ આત્મ દર્શન કર હરિ ઓમ. કેસે નથી ચાલતું?